એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે છે ને એક બહુ જ રસપ્રદ મુદ્દા પર વાત કરવાના છીએ. કલા અને સાહિત્ય આપણે માણીએ ત્યારે આપણી લાગણીઓ, આપણા ભાવો એ કેવી રીતે જાગે છે. મતલબ કોઈ કવિતા વાંચીને કે નાટક જોઈને આપણે એકદમ ખુશ થઈ જઈએ, ક્યારેક હસવું આવે, ક્યારેક રડવું પણ આવી જાય.
બરાબર.
તો આ બધું થાય છે કેવી રીતે? શું છે એવું જે આપણા અંદરના ભાવોને આમ બહાર ખેંચી લાવે છે? કાવ્યશાસ્ત્રમાં આજે જગાડનારા તત્વો છે ને એને વિભાવ કહે છે. તો આજે આપણે આ વિભાવ શું છે એને જરા સમજવાનો પ્રયત્ન કરીશું. ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ.
હા, આ બહુ મહત્વનો મુદ્દો છે. જો આપણા બધાના મનમાં, ખબર છે, જાત જાતના ભાવો આમ તો પડેલા જ હોય છે સુષુપ્ત અવસ્થામાં.
સુષુપ્ત એટલે
કે એમ સમજો ને વાસના રૂપે, બીજ જેવા, જેમ કે પ્રેમ છે, ગુસ્સો છે, દુઃખ, આનંદ, નવાઈ, કેટલાય ભાવો અંદર હોય જ છે. હા, હોય જ છે, પણ એ જાતે જાતે બહાર નથી આવતા. કોઈક કારણ જોઈએ, કોઈ નિમિત્ત જોઈએ જે આ સૂતેલા ભાવોને જગાડે.
બરાબર. રોજિંદા જીવનમાં પણ આવું જ થાય છે નહીં? આપણે કહીએ કે ભાઈ ફલાના ભાઈએ આમ કહ્યું ને મને ગુસ્સો આવી ગયો.
બિલકુલ.
કે પછી પેલું દ્રશ્ય જોયું ને બહુ દુઃખ થયું. કોઈ દોસ્તારને સફળતા મળે તો આપણને આનંદ થાય.
સાચી વાત છે. હંમેશા કોઈક કારણ હોય જ છે, કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ, કોઈ બનાવ.
હા,
તો આ જે લૌકિક જીવનમાં, એટલે કે રોજબરોજના જીવનમાં આપણે જેને ભાવ જાગવાના કારણો કહીએ છીએ ને,
હા,
એ જ કારણો જ્યારે કલા કે સાહિત્યમાં વપરાય ત્યારે કાવ્યશાસ્ત્ર એને ખાસ નામ આપે છે, વિભાવ.
ઓ, એટલે કારણો એ જ, પણ સંદર્ભ બદલાયો એટલે નામ બદલાયું.
હા, અને થોડો ફેર પણ છે. કલામાં આ કારણો વધુ વ્યવસ્થિત રીતે, વધુ કલાત્મક રીતે મુકાયેલા હોય છે. જેમ કે માનો કે કોઈને શૃંગાર રસનો અનુભવ કરાવવો છે.
હા, પ્રેમનો ભાવ.
હા, રતિભાવ. તો એના માટે વાર્તામાં કોઈ સુંદર, આકર્ષક નાયક કે નાયિકા હોવા જરૂરી છે. એ પાત્ર મુખ્ય કારણ બને જેનાથી ભાવ જાગે.
બરાબર. પણ અહીંયા મને એક સવાલ થાય, આ કારણોને વિભાવ જ કેમ કહ્યું? ભાવના કારણો એમ સીધું કેમ નહીં? આ વિભાવ શબ્દ પાછળ કંઈક ખાસ વાત હશે ને?
ચોક્કસ, તમે બરાબર પકડ્યું. આ શબ્દ એમ જ નથી પસંદ કર્યો. વિભાવ શબ્દ મૂળ વિભાવન ક્રિયા પરથી આવે છે.
વિભાવન?
હા, અને વિભાવનનો એક અર્થ થાય છે વિશેષ રૂપે જણાવવું, કે પછી, અને આ મહત્વનું છે, આસ્વાદ્ય બનાવવું.
આસ્વાદ્ય બનાવવું એટલે કે
ચાખી શકાય એવું.
હા,
એક રીતે એમ જ. આ જે તત્વો છે, પેલી સુંદર નાયિકા કે પછી કોઈ રમૂજી વિદૂષક, એ ખાલી આપણામાં રહેલા ભાવને જગાડતા નથી,
તો
પણ એ ભાવને એવી રીતે રજૂ કરે છે, એને એટલો પરિષ્કૃત બનાવે છે કે આપણે, એટલે કે ભાવક, સાંભળનાર કે જોનાર, એનો આસ્વાદ લઈ શકીએ, એને બરાબર અનુભવી શકીએ.
ઓકે.
એટલે એ ભાવને અનુભવવા યોગ્ય બનાવે છે, માટે એમને વિભાવ કહ્યા. એમ કહી શકાય કે ભાવના દરવાજા ખોલવાની ચાવી છે.
વાહ, આ સમજૂતી તો ખરેખર સરસ છે. એટલે વિભાવ માત્ર કારણ નથી, પણ ભાવને અનુભવના સ્તર પર લાવીને એને ટેસ્ટેબલ બનાવે છે, જેમ રસોઈયો મસાલા નાખીને વાનગી સ્વાદિષ્ટ બનાવે એમ.
બિલકુલ.
હળવું હસીને. તો પછી શું બધા વિભાવો એક સરખું જ કામ કરે, કે એમના કામમાં પણ ફરક હોય? મતલબ કોઈ ભાવ જગાડે, કોઈ એને વધારે, એવું કંઈ? એના પ્રકારો છે?
હા હા, ચોક્કસ. કાવ્યશાસ્ત્રના જે આચાર્યો છે એમણે આ આખી પ્રક્રિયા બહુ ઊંડાણથી જોઈ છે અને મુખ્યત્વે બે પ્રકારના વિભાવોની વાત કરી છે.
બે પ્રકાર? ક્યાં ક્યાં?
એક છે આલંબન વિભાવ અને બીજો છે ઉદ્દીપન વિભાવ. બંનેની ભૂમિકા જુદી છે, પણ ભાવના અનુભવ માટે બંને જરૂરી છે.
આલંબન વિભાવ. આલંબન એટલે તો આધાર કે ટેકો એવું થાય ને?
હા.
તો શું આ એ વિભાવ છે જેના પર ભાવ મુખ્યત્વે ટકેલો છે, જાણે કે ભાવનું સેન્ટર પોઈન્ટ?
એકદમ સાચું પકડ્યું. આલંબન વિભાવ એટલે એ મુખ્ય વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ જેના આધારે, જેને કેન્દ્રમાં રાખીને ભાવ જન્મે છે. એ ભાવનું મુખ્ય ઓબ્જેક્ટ છે. દાખલા તરીકે શૃંગાર રસની વાત કરીએ તો નાયક માટે નાયિકા અને નાયિકા માટે નાયક, એ એકબીજા માટે આલંબન વિભાવ બને.
અચ્છા, એમના પ્રત્યે જ પ્રેમનો ભાવ જાગે.
હા, એવી જ રીતે કરુણ રસ હોય તો જે વ્યક્તિ ગુજરી ગઈ છે કે જે દુઃખી છે, એ શોક ભાવ માટે આલંબન બને.
બરાબર.
વીર રસમાં જે દુશ્મન છે જેના પર જીત મેળવવી છે એ ઉત્સાહના ભાવ માટે આલંબન, અને હાસ્યરસમાં પેલો વિચિત્ર વેશવાળો કે વિચિત્ર હરકતો કરતો વિદૂષક.
સમજાયું. ટૂંકમાં જેના લીધે મુખ્ય ભાવ જાગે એ આલંબન.
બરાબર.
તો પછી પેલો બીજો પ્રકાર ઉદ્દીપન વિભાવ, એ શું છે? ઉદ્દીપન એટલે કંઈક ઉત્તેજિત કરવું, ભડકાવવું એવું લાગે છે.
હા, શબ્દનો અર્થ એ જ છે. ઉદ્દીપન વિભાવનું કામ શું છે કે જે ભાવ આલંબન દ્વારા જાગી ચૂક્યો છે એને વધારે તીવ્ર બનાવવો, વધારે ઊંડો, વધારે ઉત્તેજિત કરવો. એમ સમજો ને કે આગમાં ઘી હોમવાનું કામ કરે.
ઓહો, દાખલો આપીને સમજાવશો?
ચોક્કસ. ધારો કે નાયક નાયિકા એટલે કે આલંબન વચ્ચે પ્રેમનો ભાવ, રતિભાવ જાગી ગયો છે. હવે એ સમયે જો વાતાવરણ કેવું હોય, માનો કે સરસ ચાંદની રાત હોય, બગીચામાં ફૂલો ખીલ્યા હોય, સરસ સુગંધ આવતી હોય, વસંત ઋતુ હોય, કોયલ બોલતી હોય,
વાહ,
તો આ બધું શું કરશે? જે પ્રેમનો ભાવ જાગ્યો છે એને ઓર ઘેરો બનાવશે, એની તીવ્રતા વધારશે.
હા, એ વાત સાચી.
તો આ બધી વસ્તુઓ, ચાંદની, બગીચો, સુગંધ, કોયલનો અવાજ, આ બધા ઉદ્દીપન વિભાવ કહેવાય.
અચ્છા.
અને એટલું જ નહીં, ઘણીવાર જે આલંબન હોય એટલે કે નાયિકા પોતે, એના શારીરિક અંગો, એની સુંદરતા, એના હાવભાવ, એનો શણગાર, એની શરમ, આ બધું પણ ઉદ્દીપનનું જ કામ કરે છે. એ પણ નાયકના મનમાં રહેલા પ્રેમને વધુ ઉત્તેજિત કરે.
ઓ, એટલે આલંબન ભાવને સ્ટાર્ટ કરે અને ઉદ્દીપન એને બૂસ્ટ કરે, એને વધુ પાવરફુલ બનાવે. આ તો જાણે ટીમવર્ક જેવું થયું.
હા, કહી શકાય.
એક પાયો નાખે, બીજો એના પર ઇમારત ચણે. પણ શું એવું બને કે ક્યારેક ઉદ્દીપન પોતે જ એટલો સ્ટ્રોંગ હોય કે ભાવ જગાડી દે આલંબન વગર? જેમ કે, ખબર નહીં, કોઈ ડરાવણી જગ્યાએ એકલા હોઈએ તો બીક લાગે, ભલે ત્યાં સીધું કોઈ બીવડાવનારું આલંબન ના હોય.
હા, બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. અને એનાથી ખબર પડે કે આ વિભાવોની અસર કેટલી સૂક્ષ્મ હોય છે. સામાન્ય રીતે તો શાસ્ત્રો કહે છે કે ભાવ જાગવા માટે આલંબન તો જોઈએ જ.
કેમ?
કારણ કે ભાવ હંમેશા કોઈકના વિશે હોય. પ્રેમ કોઈના માટે હોય, ગુસ્સો કોઈના પર હોય, ડર કોઈકથી હોય.
હા, એ બરાબર.
પણ તમે કહ્યું એ પણ સાચું છે કે ક્યારેક પરિસ્થિતિઓ જે સામાન્ય રીતે ઉદ્દીપન ગણાય એ એટલી હાવી થઈ જાય કે એ જ ભાવ જગાડતી હોય એવું લાગે. જેમ કે સ્મશાનનું વાતાવરણ.
હા, ત્યાં એકદમ અલગ જ ફીલ આવે.
હા, એ પોતે જ એક જાતનો ડર કે વૈરાગ્યનો ભાવ ઊભો કરી શકે. જો કે બહુ ઊંડા ઉતરીએ તો ત્યાં પણ કદાચ કોઈ અદૃશ્ય શક્તિનો ડર, એ આલંબન કે મૃત્યુનો વિચાર, એ પણ આલંબન કામ કરતો હોય. પણ કલાની વાત કરીએ તો સામાન્ય રીતે ભાવને પૂરેપૂરો રસની કક્ષાએ લઈ જવા માટે આલંબન અને ઉદ્દીપન બંનેની જરૂર પડે છે. આલંબન ભાવને દિશા આપે અને ઉદ્દીપન એને ઊંડાણ અને તીવ્રતા આપે.
એટલે બંને મળીને એક આખું ભાવ વિશ્વ રચે છે.
બરાબર, જેમાં ભાવક ડૂબી શકે અને રસનો અનુભવ કરી શકે.
હા, હવે આ વાત એકદમ સ્પષ્ટ થઈ. બંનેની ભૂમિકા જુદી છે પણ જોડાયેલી છે. જાણે ગીત માટે સૂર અને તાલ બંને જોઈએ.
સરસ સરખામણી કરી.
તો આખી વાતનો જો સાર કાઢવો હોય તો એમ કહી શકીએ કે વિભાવ જે છે એ રસ ઉત્પન્ન થવા માટેની જાણે બાહ્ય પરિસ્થિતિઓ છે,
ઓબ્જેક્ટિવ કન્ડિશન્સ,
જે કલાકૃતિમાં હોય.
હા,
અને ભાવો એ આપણી અંદરની માનસિક સ્થિતિ છે,
સબ્જેક્ટિવ સ્ટેટ.
હા, આ રીતે સમજવું બહુ યોગ્ય રહેશે. જો મોટા ચિત્રમાં જોઈએ તો વિભાવો એટલે કે પાત્રો, બનાવો, વર્ણનો, વાતાવરણ, આ બધું કલાકૃતિમાં રહેલું બાહ્ય તત્વ છે. જે ભાવક જુએ છે, સાંભળે છે, વાંચે છે, એ રસ બનવા માટેનો કાચો માલ છે, એમ કહો ને.
રાઈટ.
અને બીજી બાજુ જે આપણા સ્થાયી ભાવો છે, રતિ, હાસ્ય, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, એ તો ભાવકના પોતાના મનમાં રહેલી શક્તિઓ છે. એ આંતરિક માનસિક તત્વ છે. વિભાવનું કામ આ બહારથી અંદર રહેલા સૂતેલા ભાવોને જગાડવાનું, એમને પોષવાનું, એમને ઉત્તેજિત કરવાનું છે.
ઓકે. અને જ્યારે આ બહારના વિભાવ અને અંદરના ભાવનું યોગ્ય મિશ્રણ થાય ત્યારે જ ભાવકને રસનો અનુભવ થાય છે, અને એ જ તો કલાનો મુખ્ય હેતુ છે.
બરાબર. એટલે કલાકાર વિભાવોનો ઉપયોગ કરીને આપણા દિલના તાર છેડે છે એમને.
બરાબર, એ જ.
આ ખરેખર અદ્ભુત વાત છે. આપણે કોઈ ફિલ્મ જોઈએ કે ગીત સાંભળીએ ત્યારે આપણને ખ્યાલ પણ નથી હોતો કે અંદરખાને આટલી બધી ગોઠવણ ચાલી રહી છે.
હા, અને કલાકાર જાણે અજાણે આ વિભાવોનો ઉપયોગ કેટલી કુશળતાથી કરે છે.
આ જાણ્યા પછી તો કદાચ કલા જોવાની નજર જ બદલાઈ જાય.
ચોક્કસ બદલાઈ જાય. અને આ સમજણ ખાલી વિવેચકો માટે નથી, સામાન્ય રસિક માણસ માટે પણ બહુ કામની છે.
કેવી રીતે?
જ્યારે આપણને સમજાય કે કોઈ ચોક્કસ પાત્ર, આલંબન કે પેલું વાતાવરણ, ઉદ્દીપન આપણને કેમ આટલું બધું ગમી ગયું કે અસર કરી ગયું, ત્યારે આપણો કલાનો આનંદ વધુ સભાન બને, વધુ ઊંડો બને.
હા, અને કદાચ કલાકારની જે કારીગરી છે એને પણ વધુ સારી રીતે માણી શકીએ.
બરાબર. જેમ કે કોઈ યુદ્ધની ફિલ્મ હોય,
હા,
એમાં સૈનિકનો દેખાવ, એની બહાદુરીની વાતો, આ આલંબન આપણામાં વીરતાનો ભાવ જગાડે. પણ સાથે સાથે પેલું યુદ્ધનું મેદાન, ધડાકાના અવાજો, દેશભક્તિનું મ્યુઝિક, આ ઉદ્દીપન એ ભાવને એકદમ ટોચ પર લઈ જાય.
સાચી વાત છે, બંનેનું બેલેન્સ જરૂરી છે.
હા, એ બેલેન્સને કારણે જ સીન યાદ રહી જાય એવો બને છે.
હવે સમજાયું કે અમુક ફિલ્મો કે નાટકો કેમ આપણને આટલા વર્ષો પછી પણ યાદ હોય છે. એમના બનાવનારાએ આ વિભાવોનું ગણિત બરાબર ગોઠવ્યું હોય છે.
બિલકુલ. એમને ખબર હોય છે કે કયો તાર ક્યારે અને કેવી રીતે છેડવાનો છે. અને એ પણ ખરું કે દરેક રસ માટે વિભાવો પણ જુદા જુદા હોય. જે શૃંગારમાં કામ લાગે, જેમ કે ચાંદની રાત, એ ભયાનક રસમાં કદાચ કામ ના લાગે.
ના જ લાગે.
ભયાનક રસ માટે તો અંધારી રાત, ડરાવણા અવાજ, કોઈ સુમસામ ખંડેર એવા ઉદ્દીપનો જોઈએ.
હા,
એટલે કલાકારની ખરી કસોટી જ આ યોગ્ય વિભાવો પસંદ કરવામાં છે અને એને બરાબર ભેગા કરવામાં છે.
આ ચર્ચા તો ખરેખર બહુ મજાની અને ઉપયોગી રહી. વિભાવનો જે આખો ખ્યાલ છે એનાથી કલાને માણવાની આખી પ્રક્રિયા વધુ સ્પષ્ટ થઈ ગઈ હોય એવું લાગે છે. અહીં શ્રોતાઓ માટે એક નાનકડો વિચાર મૂકી શકાય.
હા, કહો ને.
કે હવે પછી જ્યારે કોઈ કવિતા વાંચો કે ફિલ્મ જુઓ, નાટક માણો, કોઈ ચિત્ર જુઓ, તો એક મિનિટ ઊભા રહીને વિચારો.
શું વિચારવાનું?
કે આમાં કયું પાત્ર કે કઈ મુખ્ય વસ્તુ છે જે મારામાં ભાવ જગાડે છે, એટલે કે આલંબન શું છે.
બરાબર.
અને બીજા કયા તત્વો છે, વાતાવરણ, સંગીત, રંગો, વર્ણન, જે એ ભાવને વધુ તીવ્ર બનાવે છે, એટલે કે ઉદ્દીપન શું છે.
સરસ.
આ નાનકડી કસરત કરવાથી કદાચ કલાનો અનુભવ એકદમ અલગ જ લેવલ પર પહોંચી જાય, સર્જકની કળાને વધુ સારી રીતે સમજી શકાય.
ચોક્કસ. આ પ્રકારનું સભાન આસ્વાદન ખરેખર કલા અને માણનાર વચ્ચેનો સંબંધ વધુ ગાઢ બનાવે છે.
હા,
આપણે ખાલી શું અનુભવીએ છીએ એ નહીં, પણ કેમ અને કેવી રીતે અનુભવીએ છીએ એના પર પણ ધ્યાન આપતા થઈએ, અને એ સમજણ પોતે જ એક મજા છે.
બિલકુલ. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.